એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ જે લગભગ 2500 વર્ષ જૂનો છે, પણ એમ લાગે કે જાણે આજ માટે જ લખાયો હોય. લાઓત્સુનું તાઓ તે ચિંગ. આપણે એના શાશ્વત શાણપણને સમજો ને સમજવાની કોશિશ કરીશું.
હા, અને એની જરૂરિયાત કદાચ આજે પહેલા કરતા પણ વધારે છે, નહીં? આપણી આસપાસ જે ગતિ છે, જટિલતા છે અને સતત કંઈક કરતા રહેવાનું દબાણ, એવામાં આ પુસ્તક શાંતિ, સંતુલન અને સાચી અસરકારકતાનો એક સાવ અલગ જ રસ્તો બતાવે છે.
મતલબ બળજબરી કે સતત ભાગદોડ નહીં.
બરાબર. એને બદલે જીવનનો જે કુદરતી પ્રવાહ છે એની સાથે તાલમેલ સાધવાની વાત. આ ખાલી ફિલોસોફી નથી, પણ જીવનને જોવાની અને જીવવાની એક રીત છે એમ કહી શકાય.
તો જેમણે આ અનોખી દ્રષ્ટિ આપી એ લાઓત્સુ, એટલે એમના વિશે થોડું જાણીએ. નામનો અર્થ જ વૃદ્ધ ગુરુ થાય છે, પણ એમના જીવન વિશે તો ઘણી અટકળો અને રહસ્યો છે ને, ઇતિહાસકારો પણ પાક્કું નથી કહી શકતા.
એ વાત સાચી છે. એમના અસ્તિત્વની ઐતિહાસિક ચોકસાઈ પર ઘણા સવાલો છે. મતલબ એ એક જ વ્યક્તિ હતા કે પછી ઘણા બધા ઋષિઓના વિચારોનું સંકલન આ નામે થયું, કોને ખબર. પણ જે પરંપરાગત કથા છે એ બહુ રસપ્રદ છે. એ પ્રમાણે તેઓ ઈસવીસન પૂર્વે 6 સદીમાં ચીનમાં ઝો રાજવંશ હતો ને, એના દરબારમાં દફતરદાર હતા, આર્કાઇવિસ્ટ, સમજો ને.
અને પછી એમ કહેવાય છે કે સમાજનું જે નૈતિક પતન થઈ રહ્યું હતું, રાજકારણમાં જે ઉથલપાથલ હતી, એનાથી કંટાળી ગયા, એટલે બધું છોડીને પશ્ચિમ બાજુ સંસ્કૃતિથી દૂર એકાંતમાં જવાનું વિચાર્યું.
હા, બરાબર. અને જ્યારે ચીનની સરહદ ઓળંગી રહ્યા હતા ત્યાં ઈનશી નામનો એક ગાર્ડ હતો. એણે એમનામાં કંઈક ખાસ જોયું, એમનું શાણ પણ પારખ્યું, એટલે એણે આગ્રહ કર્યો કે તમે જતા પહેલાં તમારા વિચારો, તમારો ઉપદેશ એ કંઈક લખીને આપો.
ઓહ.
અને કહેવાય છે કે એ વિનંતી માનીને લાઉત્સુએ જે લખ્યું એ જ આ નાનકડો પણ બહુ ગહેન ગ્રંથ, લગભગ 5000 અક્ષરોનો, તાઉ તે ચિંગ.
લાઉત્સુના દ્રષ્ટિકોણની ખાસ વાત શું છે? એમ લાગે કે એમનું જ્ઞાન કઈ પુસ્તકો વાંચીને કે અભ્યાસ કરીને નથી આવ્યું.
હા, એમ જ કહી શકાય. એમની સત્તા કોઈ ડિગ્રીમાંથી નથી આવતી, પણ વાસ્તવિકતાના મૂળભૂત સ્વરૂપનો જે ઊંડો અંગત અનુભવ હોય ને, એમાંથી આવે છે. એ કોઈ વિદ્વાન કરતા વધારે તો એક દ્રષ્ટા જેવા લાગે, જેમણે અસ્તિત્વનું જે રહસ્ય છે ને એને સીધું અનુભવ્યું હોય.
એમના જ સમયના કન્ફ્યુશિયસ કરતા સાવ અલગ, ખરું ને?
બિલકુલ. કન્ફ્યુશિયસ સામાજિક વ્યવસ્થા, નૈતિક નિયમો, ફરજો એ બધા પર ભાર મૂકતા હતા, બહારની દુનિયાને સુધારવાની વાત. જ્યારે લાઓત્સુ અંદરની દુનિયા પર ધ્યાન આપે છે, સહજતા પર, કુદરતી વ્યવસ્થા સાથેના તાલમેલ પર.
એટલે કે કઈ રીતે જુદા પડે છે, થોડું વધારે સમજાવશો?
જુઓ, કન્ફ્યુશિયસ નિયમો અને શિસ્તથી સમાજ સુધારવા માંગતા હતા. લાઓત્સુ કહે છે કે ખરી શક્તિ તો નમ્રતામાં છે, ગ્રહણશીલતામાં છે. જેને આપણે સામાન્ય રીતે નબળું ગણીએ, જેમ કે પાણી કેટલું નરમ હોય, પણ એમાં જ તાકાત છે. એ આપણા સ્થાપિત મૂલ્યોને જ પડકારે છે, એમ કહો ને.
રસપ્રદ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ તાઓ તે ચિંગનો મર્મ શું છે, એનું હાર્દ શું છે?
પુસ્તકનું કેન્દ્ર છે તાઓ. હવે આ શબ્દનો કોઈ એક ચોક્કસ ગુજરાતી અનુવાદ કરવો અઘરો છે, પણ એને માર્ગ, ધ વે, પ્રકૃતિનો નિયમ કે પછી અસ્તિત્વનો જે મૂળભૂત સ્ત્રોત છે એ કહી શકીએ. એ શક્તિ જે બધું જ ચલાવે છે, પણ જેને પૂરી રીતે વર્ણવી ન શકાય.
અને પુસ્તક શું કહે છે એના વિશે? મુખ્ય દલીલ શું છે?
મુખ્ય દલીલ એ છે કે ભાઈ, સાચું શાણપણ કે પછી અસરકારક નેતૃત્વ કે જીવનમાં સંતોષ, આ બધું બળજબરીથી કે મહત્વાકાંક્ષાથી કે સતત કંઈક ભેગું કરવાની દોડથી નથી મળતું.
તો પછી સાચો રસ્તો કયો બતાવે છે?
રસ્તો છે બ્રહ્માંડનો જે કુદરતી પ્રવાહ છે એની સાથે સુમેળ સાધવાનો. અને આ સુમેળ કેવી રીતે સધાય, એના સાધનો છે વુ વે.
વુ વે એ શું છે?
હા, વુ વે એનો અર્થ ઘણીવાર નિષ્ક્રિયતા કરવામાં આવે છે, પણ એ બરાબર નથી. વધુ સાચો અર્થ છે સહેજ ક્રિયા, એટલે કે પ્રયત્નો વગરની સ્વાભાવિક ક્રિયા, અને એની સાથે નમ્રતા અને સરળતા. પુસ્તક કહે છે કે જ્યારે આપણે પ્રવાહ સાથે વહીએ છીએ ત્યારે જ આપણે ખરા અર્થમાં શક્તિશાળી અને શાંત બની શકીએ છીએ.
પણ આજકાલ તો બધે કંઈક કરો, દોડતા રહો એવો માહોલ છે. ત્યાં નિષ્ક્રિયતા કે સહજ ક્રિયાની વાત થોડી અજુકતી નથી લાગતી? આવડી કઈ સમસ્યાનો ઉકેલ આપે છે?
હા, એ જ તો મુદ્દો છે. પુસ્તક જે સમસ્યાનું સમાધાન આપવા માંગે છે તે આજ છે. આપણે માણસોએ ઊભી કરેલી જટિલતા, સંઘર્ષ, તણાવ, ચિંતા, આ બધું આવે છે ક્યાંથી?
ક્યાંથી?
આપણા અહંકારમાંથી. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ. દરેક વસ્તુને વ્યાખ્યા આપવી છે. બધું આપણા ધાર્યા મુજબ ચલાવવું છે. આપણે કુદરતની જે લય છે એની સામે સતત લડ્યા કરીએ છીએ. વુ વે એનો જવાબ છે.
પણ વુ વે એટલે શું? આળસુ થઈ જવું, હાથ જોડીને બેસી રહેવું?
ના ના, જરાય નહીં. વુ વે એટલે આળસ નહીં. એ એવી ક્રિયા છે જે પરિસ્થિતિ સાથે એકદમ સુમેળમાં હોય, જેમાં બિનજરૂરી સંઘર્ષ ન હોય, અહંકાર ન હોય અને પરિણામ માટે જબરદસ્તી ખેંચતાણ ન હોય. જેમ પાણી પહાડમાંથી વહેતું હોય તો એ પથ્થરો સાથે લડવા નથી જતું, એ સહેજતાથી પોતાનો રસ્તો કરી લે છે.
એટલે યોગ્ય સમયે યોગ્ય રીતે થતી ક્રિયા.
બરાબર, યોગ્ય માત્રામાં.
પણ આજકાલ તો બધે કંઈક કરો, દોડતા રહો એવો માહોલ છે, ત્યાં નિષ્ક્રિયતા કે સહજ ક્રિયાની વાત થોડી અજુકતી નથી લાગતી? આવડી કઈ સમસ્યાનો ઉકેલ આપે છે?
હા, એ જ તો મુદ્દો છે. પુસ્તક જે સમસ્યાનું સમાધાન આપવા માંગે છે તે આ જ છે. આપણે માણસોએ ઉગી કરેલી જટિલતા, સંઘર્ષ, તણાવ, ચિંતા, આ બધું આવે છે ક્યાંથી?
ક્યાંથી?
આપણા અહંકારમાંથી. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ, દરેક વસ્તુને વ્યાખ્યા આપવી છે, બધું આપણા ધાર્યા મુજબ ચલાવવું છે. આપણે કુદરતની જે લય છે એની સામે સતત લડ્યા કરીએ છીએ. વુવે એનો જવાબ છે.
પણ વુવે એટલે શું? આળસુ થઈ જવું, હાથ જોડીને બેસી રહેવું?
ના ના, જરાય નહીં. વુવે એટલે આળસ નહીં. એ એવી ક્રિયા છે જે પરિસ્થિતિ સાથે એકદમ સુમેળમાં હોય, જેમાં બિનજરૂરી સંઘર્ષ ન હોય, અહંકાર ન હોય અને પરિણામ માટે જબરદસ્તી ખેંચતાણ ન હોય. જેમ પાણી પહાડમાંથી વહેતું હોય તો એ પથ્થરો સાથે લડવા નથી જતું, એ સહેજતાથી પોતાનો રસ્તો કરી લે છે.
ઓ, એટલે યોગ્ય સમયે યોગ્ય રીતે થતી ક્રિયા.
બરાબર, યોગ્ય માત્રામાં.
પુસ્તકની રચના પણ ખૂબ અલગ છે. 81 ટૂંકી કાવ્યાત્મક પંક્તિઓ અને ઘણીવાર એકબીજાથી વિરોધાભાસી લાગે.
હા, કારણ કે એ સીધા ઉપદેશ આપવાને બદલે વાચકને વિચારવા મજબૂર કરે છે, અનુભવવા પ્રેરે છે. એ ખાલી તાઓ માર્ગ વિશે નથી કહેતો, પણ તે વિશે પણ કહે છે. તે એટલે સદ્ગુણ અથવા શક્તિ જે તાઓ સાથે સુમેળમાં જીવવાથી આપોઆપ પ્રગટ થાય છે.
એટલે એનો હેતુ આપણને કંઈક નવું શીખવાડવાનો નથી, પણ જે ખોટું શીખ્યા છીએ એ ભૂલાવડાવવાનો છે.
બરાબર કહ્યું, એકદમ. આપણી જે જડ માન્યતાઓ છે સફળતા વિશે, શક્તિ વિશે, નૈતિકતા વિશે, એને તોડવાનો પ્રયાસ છે. એક પ્રકારની અનલર્નિંગ પ્રોસેસ છે. એ આપણને વધુ સરળ, વધુ પ્રામાણિક, વધુ કુદરતી સ્થિતિ તરફ પાછા લઈ જાય છે. મુખ્ય વિષયોમાં તાઓનું સ્વરૂપ જે વર્ણવી ન શકાય, વુ વેનો અમલ, યીન અને યાંગ જેવા વિરોધી તત્વોની એકતા, અને હા, નેતૃત્વની કળા.
નેતૃત્વ વિશેનો વિચાર તો બહુ ક્રાંતિકારી લાગે છે કે શ્રેષ્ઠ નેતા એ છે જેની હાજરી ભાગ્યે જ વર્તાય.
હા, પણ જેના નેતૃત્વ નીચે બધું એકદમ સહેજ રીતે ચાલતું હોય, એ ખરેખર વિચારવા જેવું છે.
આ પુસ્તકને બે ભાગમાં વહેંચવામાં આવે છે, તાઓ ચિંગ અને તે ચિંગ. આપણે એના મુખ્ય વિચારોમાં થોડું વધારે ઊંડા ઉતરીએ. ક્યાંથી શરૂ કરીએ?
ચાલો તાઓ ચિંગથી શરૂ કરીએ. પહેલા 37 પ્રકરણ જે તાઓના સ્વરૂપ પર વધુ ધ્યાન આપે છે. પહેલું જ પ્રકરણ કહે છે, જે તાઓ કહી શકાય તે શાશ્વત તાઓ નથી, જે નામ આપી શકાય તે શાશ્વત નામ નથી. આ સીધું જ આપણને બતાવે છે કે ભાઈ, ભાષા અને બુદ્ધિની મર્યાદા છે. અંતિમ સત્યને શબ્દોમાં બાંધી ન શકાય, એને તો અનુભવવું પડે.
એટલે શરૂઆતમાં જ એક મોટું રહસ્ય સ્વીકારી લેવાનું. પછી પેલી ખાલીપણાની વાત આવે છે પ્રકરણ 11માં, પેલું પૈડાનું ઉદાહરણ કે વાસણની ખાલી જગ્યા કે ઓરડાના દરવાજા બારી, એમની ખાલી જગ્યા જ એમને ઉપયોગી બનાવે છે. આનો શું અર્થ કરવો?
આ બહુ જ મહત્વનો વિચાર છે. આપણે હંમેશા ભરેલું હોવા પર, વધારે હોવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પણ લાઓત્ઝુ કહે છે કે ખાલીપણું, શૂન્યતા, એ પણ એટલી જ, કદાચ એનાથી વધુ મહત્વની છે.
કઈ રીતે?
વાસણ શા માટે ઉપયોગી છે? કારણ કે એમાં ખાલી જગ્યા છે જેમાં કંઈક ભરી શકાય. એમ જ આપણું મન જો એ શાંત હોય, ખાલી હોય પૂર્વગ્રહોથી, વિચારોના ઘોંઘાટથી મુક્ત હોય, તો જ એ નવા વિચારો, નવી સૂઝ, નવી સર્જનાત્મકતાને ગ્રહણ કરી શકે. આપણે ખાલી થવાથી ડરીએ છીએ, પણ ખરી સંભાવના તો એ ખાલીપણામાં જ છે.
અને પેલું પાણીનું રૂપક પ્રકરણ 8માં, સર્વોચ્ચ સારું પાણી જેવું છે, આ તો વારંવાર સાંભળવા મળે છે.
હા, કારણ કે પાણીમાં તાવના ઘણા ગુણો દેખાય છે. પાણી કેવું છે? નમ્ર છે, હંમેશા નીચેની તરફ જ વહે છે, કોઈની સાથે હરીફાઈ નથી કરતું, બધાને સરખી રીતે પોષણ આપે છે અને ગમે તેવા આકારમાં ઢળી જાય છે. કેટલું અનુકૂલનશીલ!
પણ એની તાકાત!
એ તો વાત છે, એની નરમાઈ મોટા મોટા પથ્થરને પણ ઘસી નાખે છે. તો આ નમ્રતા, સેવાભાવ, લવચિકતા અને સ્થિતિસ્થાપકતામાં જે અદ્ભુત શક્તિ રહેલી છે, એનું પ્રતીક છે પાણી.
આ જ ભાગમાં સ્ત્રી તત્વ યિન ની શક્તિની પણ વાત છે, ગ્રહણશીલતા, પોષણ, શાંતિ. અને પૂ એટલે કે અણઘડ લાકડું, એટલે સરળતા તરફ પાછા ફરવું.
હા, બરાબર. જે કૃત્રિમતા છે, દેખાડો છે, બિનજરૂરી જટિલતા છે, એ બધું છોડીને આપણી જે મૂળભૂત સહજ સ્થિતિ છે એમાં પાછા ફરવાની વાત. હવે જો તે ચિંગ તરફ જઈએ, પ્રકરણ 38-81, તો એ આ સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે મૂકવા એના પર વધુ ભાર મૂકે છે.
જેમ કે
પ્રકરણ 38 કહે છે કે સાચો સદગુણ દેખાડો નથી કરતો, એ તો સહેજ હોય છે. જે માણસ હું સદગુણી છું એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર સદગુણી નથી.
ઓહો, આ તો નૈતિકતાના આપણા જે પરંપરાગત ખ્યાલો છે એના પર સીધો સવાલ. અને શાસન વિશે શું? વુ વે શાસનમાં કેવી રીતે લાગુ પડે?
પ્રકરણ 57 કહે છે, જેટલા વધારે પ્રતિબંધો અને નિયમો તેટલા લોકો વધારે ગરીબ, જેટલા વધારે કાયદા અને આદેશો તેટલા વધારે ચોર ને ડાકુ. હવે આનો અર્થ એ નથી કે અરાજકતા ફેલાવી,
તો શું,
પણ એ કે શાસકે બને એટલો ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ, લોકોને એમની સહજ રીતે વિકસવા દેવા જોઈએ, જીવવા દેવા જોઈએ. નેતાનું કામ ખાલી નિયંત્રણ કરવાનું નથી, પણ એવી પરિસ્થિતિઓ બનાવવાનું છે જેમાં લોકો પોતાની રીતે શ્રેષ્ઠ બની શકે. જેમ માળી હોય ને, એ છોડને ખેંચીને મોટો નથી કરતો, એને ખીલવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.
પછી ત્રણ ખજાનાની વાત પણ છે પ્રકરણ 67માં.
હા, ત્રણ બહુ જ અમૂલ્ય ગુણો જે તાઓના રસ્તે ચાલનાર પાસે હોવા જોઈએ. કરુણા, સંયમ એટલે કે સરળતા, ઓછી જરૂરિયાતો, અને નમ્રતા એટલે કે દુનિયામાં સૌથી આગળ રહેવાની હોડમાં ન પડવું. આ ત્રણ ગુણો વ્યક્તિને અને સમાજને ટકાવી રાખે છે.
અને અંતે
પુસ્તક સત્ય અને સરળતા પર ભાર મૂકીને પૂરું થાય છે. પ્રકરણ 81માં કહ્યું છે, સાચા શબ્દો સુંદર નથી હોતા, સુંદર શબ્દો સાચા નથી હોતા. એટલે કે દેખાડા પર નહીં, પણ સત્વ પર ધ્યાન આપો.
આપણે આટલી બધી વાત કરી, જો આ બધામાંથી મુખ્ય વિચારો તારવવા હોય તો કયા મુદ્દાઓ સૌથી વધુ મહત્વના ગણાય?
સૌથી પહેલો અને મૂળભૂત તો પેલો તાવનો અવર્ણનીય સ્વભાવ. એ સ્વીકારવું કે જીવનના કેટલાક ઊંડા સત્યો એવા છે જેને આપણી બુદ્ધિ પૂરી રીતે પકડી નથી શકતી, એને અનુભવવા જ પડે. આ આપણને જ્ઞાનની મર્યાદા શીખવે છે અને રહસ્ય પ્રત્યે આદર કેળવે છે.
બીજો, ચોક્કસપણે વુ વે સહજ ક્રિયા. પણ આજનું જે હસલ કલ્ચર છે, સતત દોડધામ, એમાં આનો શું અર્થ? શું એ આપણને પાછળ નહીં રાખી દે?
ના ના, એ એક સામાન્ય ગેરસમજ છે. વુ વે એટલે કામચોરી નથી, એ તો એક રીતે સ્માર્ટ વર્ક છે. યોગ્ય સમયે યોગ્ય પ્રયત્ન કરવો, બિનજરૂરી સંઘર્ષ ટાળવો.
કેવી રીતે?
આજની સંસ્કૃતિ આપણને શું કહે છે? દોડો, બસ દોડતા રહો, ભલે દિશા ખોટી હોય. વુ વે કહે છે, અરે ભાઈ, થોભો, જુઓ, સમજો, અને પછી કુદરતી પ્રવાહ સાથે એવી રીતે કામ કરો કે ઓછામાં ઓછા ઘર્ષણથી સારામાં સારું પરિણામ મળે. ઘણીવાર થોડીવાર કશું જ ન કરવું એ જ સૌથી યોગ્ય કરવું હોઈ શકે છે. અને વ્યૂહાત્મક નિષ્ક્રિયતા સ્ટ્રેટેજિક ઇનએક્શન કહી શકાય.
ત્રીજો મુદ્દો, પેલી શૂન્યતા, ગ્રહણશીલતા અને યીન એટલે કે સ્ત્રી તત્વની શક્તિ. આપણે તો સામાન્ય રીતે આક્રમકતા, દૃઢતા જે યાંગ ગુણો છે એને જ શક્તિ માનીએ છીએ.
અને લાઓત્સુ આપણને યાદ અપાવે છે કે ભાઈ, નમ્રતામાં, સાંભળવામાં, અનુકૂળ થવામાં, ખાલી થવામાં, આ બધા ગુણોમાં અપાર શક્તિ રહેલી છે. પાણી નરમ છે, પણ પથ્થરને કાપી શકે છે, ખરું ને?
સાચી વાત.
ખાલી વાટકો જ કામનો છે. શાંત અને ગ્રહણશીલ મન જે નવી શક્યતાઓ જોઈ શકે. આપણે આ ગુણોને નબળાઈ સમજી બેસીએ છીએ, એ આપણી ભૂલ છે.
ચોથો મુદ્દો, વિરોધી તત્વોની એકતા, યીન અને યાંગ, સારું ખરાબ, મજબૂત નબળું, દિવસ રાત.
હા, આ બધા જે દ્વંદ્વો છે એ ખરેખર તો એકબીજાના પૂરક છે, એક જ સિક્કાની બે બાજુ જેવા. એક વગર બીજું શક્ય જ નથી. આ સમજ આપણને જીવનની જે જટિલતા છે એને સ્વીકારવામાં મદદ કરે છે અને બધું કાળું ધોળું જોવાની વૃત્તિમાંથી બહાર લાવે છે. એક સંતુલિત દ્રષ્ટિકોણ કેળવાય છે.
અને પાંચમો મુદ્દો, સરળતા અને સંતોષનું મહત્વ. પેલું પૂ એટલે કે અણઘડ લાકડું બનવું, એટલે આપણી મૂળભૂત કુદરતી સ્થિતિમાં પાછા ફરવું.
બરાબર. મહત્વાકાંક્ષા, દેખાડો અને સતત વધુને વધુ મેળવવાની જે ઈચ્છા છે, આ બધું દુઃખ અને અશાંતિ લાવે છે. લાઓત્સુ કહે છે કે સાચો સંતોષ તો સરળતામાં છે, જરૂરિયાતો ઓછી રાખવામાં છે અને જે છે એમાં આનંદ માનવામાં છે. આજના જમાનામાં જ્યાં બધે ઉપભોક્તાવાદ છે ત્યાં બહુ મોટો પડકાર પણ છે અને માર્ગદર્શન પણ.
આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય. થોડા યાદગાર અવતરણો અને એના અર્થ પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલું તો પહેલું જ, જે તાઓ કહી શકાય તે શાશ્વત તાઓ નથી. આ આપણને સતત યાદ અપાવે છે કે ભાઈ, ભાષા અને આપણા વિચારો અંતિમ સત્યને પકડવા માટે અધૂરા છે, અનુભવ જ મુખ્ય છે.
બીજું, પેલું પાણીવાળું, સર્વોચ્ચ સારું પાણી જેવું છે,
જે આપણને શીખવે છે કે નમ્રતા, અનુકૂલનશીલતા અને નિસ્વાર્થ ભાવે સેવા કરવી, એમાં જ સાચી શક્તિ અને પ્રભાવ રહેલો છે. દબાણ કરવાને બદલે પાણીની જેમ પરિસ્થિતિ સાથે વહેતા શીખો.
અને પેલું શૂન્યતા વિશે, 30 આરા પૈડાની નાભીમાં જોડાય છે, પણ તે કેન્દ્રનું છિદ્ર એટલે કે ખાલી જગ્યા છે જે તેને ઉપયોગી બનાવે છે.
હા, આ યાદ કરાવે છે કે કંઈ ન હોવાનું પણ મૂલ્ય છે. મનની જે શાંત અને ખાલી અવસ્થા છે એ જ ગ્રહણશીલતા અને સર્જનાત્મકતા માટે જરૂરી છે. સતત વિચારોથી ભરેલું મન કશું નવું શીખી શકતું નથી, ગ્રહણ કરી શકતું નથી.
અને કદાચ સૌથી જાણીતું, 1000 માઇલની યાત્રા એક પગલાથી શરૂ થાય છે,
પ્રકરણ 64.
બરાબર. આ આપણને ધીરજ રાખવાનું શીખવે છે. મોટા મોટા લક્ષ્યોથી ડરી જવાને બદલે જે પહેલું નાનું પગલું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે. કોઈ પણ મોટો પર્વત નાના નાના પગલાં ભરીને જ ચડાય છે. આખી પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવે છે.
આ બધા વિચારો સાંભળવામાં તો બહુ ઊંડા અને સાચા લાગે છે, પણ આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં અને કેવી રીતે ઉતારી શકાય? ખાસ કરીને જ્યારે આપણે કોઈ ચોક્કસ ભૂમિકામાં હોઈએ અને કોઈ ચોક્કસ લક્ષ્યો પૂરા કરવાના હોય ત્યારે. એ આપણને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે. દાખલા તરીકે, ટ્રાફિકમાં ફસાયા હોઈએ તો ગુસ્સે થવાને બદલે જે પ્રતિકાર છે પરિસ્થિતિનો સ્વીકાર કરવો, અથવા ઓફિસમાં કોઈ મુશ્કેલ સહકર્મી હોય તો એની સાથે સતત લડવાને બદલે પરિસ્થિતિને સમજવી, કદાચ થોડું અંતર રાખવો અને બિનજરૂરી ઘર્ષણ ટાળીને પોતાનું કામ કરવું, આ વુવેનો અભિગમ કહી શકાય.
અને નિર્ણયો લેતી વખતે
માત્ર તર્ક અને બુદ્ધિ પર જ આધાર રાખવાને બદલે આપણી અંદરની જે સૂઝ છે, અંતસ્ફૂરણા, ઇન્ટ્યુશન, એને પણ સાંભળવી. ક્યારેક ઉતાવળમાં નિર્ણય લેવા કરતાં પરિસ્થિતિને થોડો સમય આપવો, જવાબને સહજ રીતે ઉભરવા દેવો, એ વધુ સારું પરિણામ આપી શકે છે.
અને વ્યવસાયિક જીવનમાં, ખાસ કરીને નેતૃત્વની ભૂમિકામાં, જ્યાં લક્ષ્યો સ્પષ્ટ હોય અને પરિણામ લાવવાનું દબાણ હોય,
અહીં તાઓ તે છિંગના સિદ્ધાંતો ખૂબ ઉપયોગી થઈ શકે છે. પેલું જ્ઞાની શાસનનું સિદ્ધાંત યાદ છે? એનો અર્થ થાય માઇક્રો મેનેજમેન્ટ ટાળવું. તમારી ટીમને સશક્ત બનાવો, એમના પર વિશ્વાસ મૂકો, જવાબદારી આપો.
એટલે નેતાની ભૂમિકા, રોલ બદલાઈ જાય.
હા, નેતાની ભૂમિકા ફક્ત નિયંત્રણ કરવાની કે આદેશ આપવાની નથી, પણ એક માર્ગદર્શક, એક સેવક જેવી છે, જે ટીમને સફળ થવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે. લક્ષ્ય ફક્ત ઉત્પાદકતા વધારવાનો જ નહીં, પણ એક સુમેળભર્યું અને લાંબા ગાળે ટકી શકે એવું કાર્યસ્થળ બનાવવાનું પણ હોવું જોઈએ.
અને સંઘર્ષ થાય ત્યારે
આક્રમક થવાને બદલે સાંભળવું, સમજવું અને સમાધાન શોધવું એ લાઓ જૂના મતે વધુ અસરકારક રીત છે. કારકિર્દીમાં પણ ખાલી પદ અને પૈસા પાછળ દોડવાને બદલે પોતાના કામમાં પ્રામાણિકતા, ગુણવત્તા અને સંતોષ શોધવા પર ધ્યાન આપવું એ લાંબા ગાળે વધુ ફળદાયી બની શકે છે. આ એક રીતે આપણી ભૂમિકા, રોલ અને લક્ષ્ય, ગોલને પુનર્વ્યાખ્યાયિત કરવાની વાત છે, અહંકાર કેન્દ્રિતથી સેવા કેન્દ્રિત તરફ જવાની.
અને સામાજિક સ્તરે આ વિચારો કઈ રીતે ઉપયોગી થઈ શકે?
બે મુખ્ય રીતે. એક તો પર્યાવરણ પ્રત્યે આદર. પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાની વાત આજે કેટલી મહત્વની છે એ કહેવાની જરૂર નથી. તાઓવાદ આપણને કુદરતના ચક્રોનું સન્માન કરવાનું શીખવે છે. અને બીજું, સરળ જીવનનો વિચાર. ભૌતિકવાદ અને ઉપભોક્તાવાદની જે આંધળી દોડ છે એમાં અટવાવાને બદલે સંબંધોમાં, અનુભવોમાં અને આંતરિક શાંતિમાં સુખ શોધવું, આ આપણા સમાજ માટે પણ એક તંદુરસ્ત વિકલ્પ બની શકે છે.
આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે આ પુસ્તક આપણને વારંવાર યાદ અપાવે છે કે દુનિયા આપણી ધારણાઓ કરતાં ઘણી વધુ જટિલ અને સૂક્ષ્મ છે, અને ખરી શક્તિ ઘણીવાર ત્યાં છુપાયેલી હોય છે જ્યાં આપણી નજર નથી જતી. નમ્રતામાં, શાંતિમાં, ખાલીપણામાં. કદાચ ખરેખર તો ઓછું કરવું એ જ વધુ કરવું છે.
બરાબર. મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે જીવન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો જે આપણો પ્રયાસ હોય છે એને છોડી દેવામાં જ ખરી સ્વતંત્રતા અને શાંતિ રહેલી છે. વુવે એટલે પરિસ્થિતિને શરણે થઈ જવું એમ નહીં, પણ એની સાથે સુમેળમાં જાણે નૃત્ય કરવું. આપણે એક બહુ મોટી બુદ્ધિશાળી વ્યવસ્થાનો ભાગ છીએ અને એના પર વિશ્વાસ રાખીને એની લય સાથે તાલ મિલાવીને ચાલવામાં જ શાણ પણ છે. બળજબરીથી નહીં પણ સહજતા અને સુમેળથી જ સ્થાયી અને સાચું પરિણામ મળે છે એવું મારું માનવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.